You're with SBS Radio.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા અત્યારે દુનિયાભરમાં વાહનોના ક્ષેત્રમાં નવી વિચારણાઓ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે હાઇડ્રોજનથી ચાલતી કારની અજમાયશ ચાલી રહી છે, જેના પુરસ્કર્તાઓ વાતાવરણમાં ફેલાતા પ્રદૂષિત વાયુને ઘટાડવા મહત્વના ભાગરૂપે આ કારને લોકો સમક્ષ લાવી રહ્યા છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રિક વાહનો માત્ર પાણી બહાર ફેંકતા હોવાને લીધે પર્યાવરણ તરફી ગણવામાં આવે છે. દુનિયાના ઘણા દેશોમાં અત્યારે આવા વાહનો ઉપયોગમાં આવી ગયા છે. હવે ઓસ્ટ્રેલિયાના કાર બનાવનારા પણ અહીં એ બહાર પાડવા વિચારી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં વર્ષ 2018નું ટોયોટા મિરાઈ મોડેલ કાર ચાલકો 82,000 ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમતમાં ખરીદી શકે છે, જ્યારે વર્ષ 2016નું મોડેલ 30,000 ઓસ્ટ્રેલિયન ડોલરમાં આવે છે. જે ઇલેક્ટ્રિક વાહનો બેટરીને બદલે બીજા કોઈ ઈંધણનો વપરાશ કરતા હોય એને ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ કહેવાય છે. ટોયોટા મિરાઈ આવી જ એક કાર છે, જેનું નામ ભવિષ્ય એવો અર્થ ધરાવતા જાપાનીઝ શબ્દ પરથી પડ્યું છે. ટોયોટા ઓસ્ટ્રેલિયાના મેથ્યુ મકલાઉડ કહે છે કે આ બેટરી વિના ચાલતી એક ઇલેક્ટ્રિક કાર જ છે.
It's an electric vehicle, it's an EV, but instead of having a battery on board, a large battery on board to hold that energy, it uses a hydrogen fuel cell system, which consists of a fuel cell device itself and then a storage tank to store the hydrogen. And basically the hydrogen is fed into the fuel cell, there's a chemical reaction that takes place, and then that chemical reaction releases electricity, and the byproduct of that is water. So it's essentially a zero harmful emissions technology. It only releases water out of the tailpipe.
આવી કારના ઉપયોગને પ્રોત્સાહન આપવા કેલિફોર્નિયામાં લોકોને ઘણા પ્રલોભનો અપાઈ રહ્યા છે. હાઇડ્રોજન ભરવા માટેના પહેલાં 100 સર્વિસ સ્ટેશન માટે ઘણા સરકારી પૈસા રોકવામાં આવ્યા છે. આવા હાઇડ્રોજન સ્ટેશનની જાહેરાતના વિડીયોમાં કેલિફોર્નિયા એર રિસોર્સિસ બોર્ડના ચેર મેરી નિકોલ્સ આ રોકાણનું કારણ સમજાવે છે.
We think it's a good investment of the state's money because the pollution problems that we face are so severe and the cost to our people's health, to our communities, to agriculture are great. And the benefits in terms of being friendly to advanced technologies have also been very helpful to California because now we literally have countries and regions around the world coming to us and trying to learn how we were successful in bringing our levels of pollution down.
Toyota Australia's Matthew McLeod પણ આવાજ સરકારી રોકાણની અપેક્ષા રાખે છે, જેથી એવા સ્ટેશન્સ પર ઓસ્ટ્રેલિયાના કાર ચાલકો પણ હાઇડ્રોજન ભરાવી શકે.
Establishing new stations but also potentially retrofitting existing stations where you would essentially pull up in your fuel cell vehicle and drive past the petrol pump, the diesel pump and the LPG pump and pull up next to the hydrogen pump to refuel your car.
California ઉપરાંત જાપાનમાં અને બ્રિટન અને યુરોપના અમુક ભાગમાં ટોયોટા મિરાઈ વેચાણમાં આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં વેચવાના પ્રયત્નના ભાગરૂપે ટોયોટા કંપની થોડી કાર લોકોમાં અજમાવવા માટે આપી રહી છે. છેલ્લે મેલબર્નના ધ હોબસન્સ બે સિટી કાઉન્સિલને 12 અઠવાડિયા માટે આ ગાડી અજમાવવા માટે આપવામાં આવી છે. આ કાઉન્સિલ વાહનોથી થતું પ્રદૂષણ ઘટાડવા માગે છે અને એ માટે મ્યુનિસિપાલિટીમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ બનાવવા પણ વિચારી રહી છે. યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના ડૉક્ટર જેક વ્હાઇટહેડ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ઉર્જાની કાર્યક્ષમતા વિશે સંશોધન કરી રહ્યા છે, જેમાં ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વ્હીકલ્સનો પણ સમાવેશ છે. ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગ અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એવા બે ક્ષેત્રમાં એમણે ડોક્ટરેટ મેળવ્યું છે. ડૉક્ટર વ્હાઇટહેડ કહે છે કે હાઇડ્રોજનનું ઉત્પાદન તો મોંઘું છે જ, એની સાચવણી પણ અઘરી છે.
It takes a lot of energy to first extract water, split it into hydrogen and oxygen, then compress it to be stored, transport it, and then run it through a vehicle. And so you've got a number of steps there, and obviously every additional step, there's some kind of efficiency loss, and at the end, you're looking at with the 100% of energy you started with, really only around 20 to 25% being used to propel the vehicle forward. And so the reality means that if you have a high energy cost, that results in a high price for the fuel that you're using.
Matthew McLeod સ્વીકારે છે કે ઇલેક્ટ્રોલિસિસ દ્વારા હાઇડ્રોજન બનાવવામાં ઘણી બધી વીજળી વપરાય છે.
From an electrolysis perspective, there is a need for an increased amount of electricity that can be achieved obviously through additional rollout of solar and wind and other types of renewables. But the energy that's required there for to generate hydrogen as part of a storage medium and also as a method of running passenger vehicles or even heavy vehicles, that energy can also be used to store energy for use outside of the transportation sector, also into the gas sector and also into the electricity sector itself. So hydrogen has this opportunity to couple these three elements of the economy together, which have traditionally been separated.
The Hobsons Bay City Council na mayor Angel kahe che ke hydrogen sahit na tamam vikalpo chakasi jova khota nathi.
I think the council's duty bound to explore all technologies that will go to reducing our greenhouse emissions. So I think, and particularly as Toyota, of course, has been one of our esteemed local corporations, we didn't hesitate when the offer came for us to trial it. And I think we need to keep an open mind about all new and emerging technologies in the auto industry.
Queensland University na Jake Whitehead nu manu che ke hydrogen electric vehicle ni kimmat dhime dhime ghatshe, pan ek conventional electric car thi to monga j padvana.
Costs will come down, but it's going to take a very long time for them to reach parity with petrol or diesel, and they certainly will not be able to reach the level of electricity costs because of those additional energy steps. It's the laws of thermodynamics. Every time you change that substance, you have a loss, and so there's many more steps to produce hydrogen and fill a car as opposed to using that electricity directly to charge a vehicle.
તો જોઈએ શું લઈ આવે છે પ્રદૂષણ ઘટાડતા આ વાહનોની ક્રાંતિ.
SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Tell us what you think. Rate this podcast on iTunes. It helps other people to find us.